એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક અસાધારણ પુસ્તકની વાત કરવાના છીએ. ઓલ્ગા ટોકારઝુક 2018ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા, એમની કૃતિ છે ફ્લાઇટ્સ.
હા, અને એ જ પુસ્તક જેને 2018માં મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ પણ મળ્યું હતું, એટલે ખરેખર ખૂબ જ નોંધપાત્ર કૃતિ છે.
બિલકુલ. અને ઓલ્ગા ટોકારઝુક પોતે પણ, એમનું લેખન એક અલગ જ પ્રકારનું છે, નહીં?
ચોક્કસ. 1962માં જન્મ્યા છે અને એમણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરેલો છે. એની અસર એમના લખાણમાં સ્પષ્ટ દેખાય છે. માનવ મનની જે ગૂંચવણો છે, જે ઊંડાણ છે, એની સમજ અદ્ભુત છે. એમના લેખનમાં તમને પૌરાણિક કથાઓ મળશે, ઇતિહાસ, લોકવાયકા, વૈજ્ઞાનિક જિજ્ઞાસા, આ બધું ભેળવીને એક જટિલ, બહુસ્તરીય અને શું કહેવાય, દાર્શનિક કથાનક રચે છે.
પેલું સ્વીડિશ એકેડમીનું વાક્ય પણ યાદ આવે છે. એમની કથાત્મક કલ્પના જ્ઞાનકોશીય ઉત્કટતા સાથે સીમાઓ પાર કરવાની જીવન પદ્ધતિનું પ્રતિનિધિત્વ કરે છે.
બરાબર. અને એમની ટેન્ડર નેરેશન ફિલોસોફી, એટલે કે કરુણાસભર, સંવેદનશીલ કથન, એ પણ બહુ મહત્વનું છે. વાચકને પાત્રો સાથે જોડી દે છે.
અને ફ્લાઇટ્સની વાત કરીએ તો પહેલેથી જ કહી દઈએ કે આ કોઈ સીધી સાદી વાર્તા નથી, ખરું ને?
એ એમ એક પ્રવાહમાં નથી ચાલતી.
ના, બિલકુલ નહીં. એને એટલે જ નક્ષત્ર નવલકથા કહે છે, અથવા તો મોઝેઇક.
હા, એટલે કે અલગ અલગ ટુકડાઓ છે, લગભગ 116 જેટલા. ક્યાંક નિબંધ છે, ક્યાંક નાની વાર્તા, ક્યાંક કોઈ વિચાર.
અને આ બધા ટુકડાઓ એકબીજા સાથે જોડાયેલા છે, પણ કોઈ સમયના ક્રમમાં નહીં, પણ થીમથી, ભાવથી જોડાયેલા છે. જાણે કોઈ મુસાફરની ડાયરી હોય, એમાં છૂટક છૂટક નોંધ કરી હોય એવું લાગે.
શરૂઆતમાં કદાચ થોડું અટપટું લાગે, પણ પછી જોડાણો દેખાવા માંડે છે. બરાબર. અને આ બધાને જે એક તાંતણે બાંધે છે, એ મુખ્ય વિચાર છે ગતિશીલતા, મુસાફરી, માનવ શરીરનું રહસ્ય અને સતત ચાલતા રહેવાની, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની એક અંદરની વૃત્તિ.
પેલું મૂળ પોલિશ શીર્ષક પણ રસપ્રદ છે, બેગુની.
હા, બીગુની. એ રશિયન ઓર્થોડોક્સ ચર્ચના જૂના, એટલે કે ઓલ્ડ બિલીવર્સના એક સંપ્રદાયનો ઉલ્લેખ છે. આ લોકો એવું માનતા કે સતત ગતિમાં રહેવું, ક્યાંય સ્થિર ન થવું, એ જ અનિષ્ટથી, શૈતાનથી બચવાનો રસ્તો છે.
અચ્છા, એટલે સ્થિરતા એમના માટે નકારાત્મક હતી, જાણે બંધન કે નબળાઈ.
હા, કંઈક એવું જ. સ્થિર થવું એટલે જાણે પકડાઈ જવું, નબળા પડવું. જ્યારે ગતિમાં રહેવું એટલે મુક્ત રહેવું, શુદ્ધ રહેવું.
પેલી લોટની પત્નીની વાત જેવું, જે પાછું વળીને જોયું તો મીઠાનો સ્તંભ બની ગઈ, સ્થિર થઈ ગઈ.
બરાબર, એ જ સંદર્ભ છે. ટોકારઝુક આ બીગુની વિચારને આજના જમાનામાં મૂકી જુએ છે. એ કહેવા માંગે છે કે આજે પણ ઘણા લોકો માટે સતત હલનચલન, પ્રવાસ, એ ખાલી શોખ નથી, પણ કદાચ એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે જીવતા રહેવા માટે.
અને આ પુસ્તકની જે મુખ્ય કથાકાર છે અનામી, એ પોતે આનું ઉદાહરણ છે ને?
બિલકુલ. એ લેખિકા જેવી જ છે, પોલિશ, મનોવિજ્ઞાની અને લેખક, અને સતત પ્રવાસમાં રહે છે. પોતાને ટ્રાવેલ સાયકોલોજીની વિદ્યાર્થીની ગણાવે છે.
હા, અને એનું ઘર કોઈ એક જગ્યાએ નથી, પણ એરપોર્ટ, હોટેલ રૂમ, ટ્રેન, આવી ક્ષણિક જગ્યાઓમાં છે. લેખિકા એને નોન પ્લેસીસ કહે છે.
બરાબર. જ્યાં તમારી કોઈ ઓળખ નથી, કોઈ ભૂતકાળ નથી, તમે બસ વર્તમાનમાં હો છો. આ આધુનિક જીવનની જે અસ્થિરતા છે, મૂળ વગરના હોવાની ભાવના છે, એનું પ્રતિબિંબ છે.
અને એના પતિ સાથેનો એનો જે સંબંધ છે, એમાં આ ગતિ અને સ્થિરતાનો વિરોધાભાસ દેખાય છે.
ચોક્કસ. પતિ સ્થિરતા, ઘર, પરંપરાનું પ્રતીક છે, જ્યારે કથાકાર માટે ગતિ એ સ્વતંત્રતા છે, સમજણ મેળવવાનો રસ્તો છે. પણ શું આ ગતિ હંમેશા સારી જ હોય, એ પ્રશ્ન પણ લેખિકા પૂછે છે.
હા, કારણ કે આ બધા વિચારો ખાલી હવામાં નથી, એમને બહુ જ નક્કર માનવીય વાર્તાઓ દ્વારા રજૂ કર્યા છે. અને કેટલીક વાર્તાઓ તો ખરેખર હચમચાવી દે તેવી છે, જેમ કે પેલી કુનિકિનીની વાર્તા.
હા, કુનિકી, પોલેન્ડનો એક સામાન્ય માણસ, પત્ની, જાગોળા અને નાના દીકરા સાથે ક્રોએશિયાના વિસ ટાપુ પર રજા ગાળવા જાય છે. બધું બરાબર ચાલી રહ્યું હોય છે.
અને પછી અચાનક જ પત્ની અને દીકરો ગાયબ.
હા, અને એ ત્રણ દિવસ કુન્નિકી માટે કેવા ગયા હશે? ભય, ચિંતા, પોલીસની પૂછપરછ, એકલતા.
કલ્પના કરવી પણ અઘરી છે. અને પછી એટલી જ અણધારી રીતે પાછા આવી જાય છે, જાણે કશું બન્યું જ નથી.
અને કારણ શું આપે? કે અમે તો ખાલી ફરવા ગયા હતા.
બસ આટલું જ. આ જવાબ કુન્નિકી સ્વીકારી નથી શકતો. એના મનમાં એક કાયમી શંકા રહી જાય છે.
બરાબર. એ ત્રણ દિવસનું રહસ્ય, એ ખાલીપો એના મનમાં, એના સંબંધોમાં એક તિરાડ પાડી દે છે. એની વાસ્તવિકતાની જે પકડ હતી એ જાણે છૂટી જાય છે. આ વાર્તાનો જે મુખ્ય મુદ્દો છે એ એ છે કે આપણે જેને સૌથી નજીક માનીએ છીએ એ વ્યક્તિ પણ આખરે તો આપણા માટે અજાણી જ રહી શકે છે.
પેલું વાક્ય છે ને પુસ્તકમાં, લોકો જે ખરાબ કરે છે એ નહીં, પણ એ લોકો મૂળભૂત રીતે અપ્રાપ્ય છે. આપણે એમના મનમાં શું ચાલે છે જાણી જ નથી શકતા. એ હકીકત સૌથી ડરાવણી છે.
બરાબર. એટલે અહીં મુસાફરી કે ગતિ સ્વૈચ્છિક નથી, પણ કુન્નિકી પર એક આઘાત તરીકે આવે છે. એ આપણને આપણી સમજની મર્યાદાઓ બતાવે છે.
ખરેખર બીજાને સમજવાની આપણી અક્ષમતા, અને આવો જ એક સંઘર્ષ પણ અલગ રીતે શરીર અને સ્વની સીમાઓ પર દેખાય છે ડૉક્ટર ફિલિપ વરેહિયનની વાર્તામાં.
હા, એ પણ એકદમ રસપ્રદ કિસ્સો છે. 17મી સદીના ફ્લેમિશ શરીર રચનાશાસ્ત્રી, એમનો પોતાનો પગ કાપવામાં આવ્યો.
અને પછી એમણે જે કર્યું તે વિચિત્ર હતું. એમણે એ કપાયેલા પગનું વિચ્છેદન તો કર્યું જ, પણ એને પત્રો પણ લખ્યા, જાણે એ પગ અલગ જીવતું અસ્તિત્વ હોય.
બરાબર. આ વાત શરીર અને આપણી ઓળખ વચ્ચેના સંબંધ પર સવાલ ઊભા કરે છે. શું શરીર ખાલી એક વસ્તુ છે કે આપણો જ ભાગ છે? વરહ્યન વૈજ્ઞાનિક રીતે એને સમજવા માંગે છે, પણ એનો પોતાના અંગ પ્રત્યેનો લગાવ છૂટો નથી.
એટલે વિજ્ઞાન અને વ્યક્તિગત જોડાણ વચ્ચેનો તણાવ દેખાય છે.
હા, અને એ નુકસાનને જ્ઞાનમાં બદલવાનો પ્રયત્ન છે, પણ સાથે એ પણ બતાવે છે કે શરીર સાથેનો આપણો સંબંધ કેટલો ઊંડો અને અતાર્કિક હોઈ શકે છે. આ જ સંદર્ભમાં પેલા બીજા ડચ એનાટોમિસ્ટ ફ્રેડરિક રૂશનો પણ ઉલ્લેખ છે.
હા, જે માનવ અંગોને સાચવીને એના કલાત્મક નમૂના બનાવતા હતા, જાણે સમયને રોકવાનો પ્રયત્ન.
બરાબર. એ સ્થાયિત્વ ઇચ્છતા હતા જે આપણી કથાકારની ગતિ અને પરિવર્તનના સ્વીકારથી બિલકુલ ઉલટું છે.
શરીર અને ઓળખનો આ મુદ્દો એક નવા જ સ્તરે પહોંચે છે ફ્રેડરિક ચોપિનના હૃદયની વાર્તામાં. આ પણ ગજબની વાત છે.
ખરેખર ચોપિન મહાન સંગીતકાર પેરિસમાં મૃત્યુ પામે છે, પણ એમની છેલ્લી ઈચ્છા હતી કે એમનું હૃદય એમના વતન પોલેન્ડ પાછું લઈ જવાય.
અને એમની બહેન લુડવિકા આ કામમાંથે લે છે.
હા, લુડવિકા ઝેરઝેઝેવિચ. એ બહુ જ ગુપ્ત રીતે ચોપિનના હૃદયને કદાચ કોગ્નેકની બરણીમાં સાચવેલું એને કપડામાં છુપાવીને રશિયન અને ઓસ્ટ્રિયન સરહદો પાર કરીને વોર્સો પાછી લાવે છે.
એટલે અહીં શરીરનો એક ભાગ હૃદય એ રાષ્ટ્ર, વતન, ઓળખનું પ્રતીક બની જાય છે.
હા, પણ એનાથી પણ વધુ તે સરહદોના અર્થ પર પણ સવાલ ઉઠાવે છે, ભૌતિક અને રાજકીય બંને. અને મૃત્યુ પછી પણ મુસાફરી ચાલુ રહે છે એ વિચાર પણ આવે છે. શરીર નાશ પામે, પણ એનો અંશ, સ્મૃતિ, વારસો, જોડાણ જીવંત રાખી શકે છે.
સાચી વાત. ઓળખનું સાતત્ય અને શરીરના વસ્તુનીકરણની વાત આવે ત્યારે પેલી જોસેફાઇન સોલિમાનની વાર્તા તો ખૂબ જ દુઃખદ છે.
અત્યંત કરુણ. એન્જેલો સોલિમાન 18મી સદીના વિયેનાના જાણીતા આફ્રિકન વ્યક્તિ હતા, વિદ્વાન હતા, પણ એમના મૃત્યુ પછી
એમના શરીરને સ્ટફ કરીને મ્યુઝિયમમાં મૂકી દીધું, એક નમૂના તરીકે. ભયાનક કહેવાય.
અને એમની દીકરી જોસેફાઇન વર્ષો સુધી લડતી રહી પોતાના પિતાના એ અપમાનિત અવશેષોને છોડાવવા, એમને યોગ્ય દફનવિધિ આપવા માટે સમ્રાટને અરજીઓ કરતી રહી,
પણ સફળ ન થઈ.
ના, એની આ લડાઈ સંસ્થાનવાદ, જાતિવાદ, માણસને વસ્તુ બનાવી દેવાની વૃત્તિ અને માનવીય ગૌરવ માટેના સંઘર્ષ પર પ્રકાશ પાડે છે. કોણ નક્કી કરે છે કે મૃત્યુ પછી શરીરનું શું થાય? શરીર કોનું છે?
આ બધી વાર્તાઓ ભલે અલગ અલગ લાગે, પણ પેલી નક્ષત્ર જેવી રચના એમને જોડે છે નહીં. 116 ટુકડાઓ, એ પોતે જ કંઈ કહેવા માંગે છે.
બરાબર. કથા સીધી નથી ચાલતી, પણ વિચારો, થીમ્સ, છબીઓ એના જોડાણથી આગળ વધે છે. જાણે પેલી જૂના જમાનાની ક્યુરિયોસિટી કેબિનેટ હોય ને, એ ખોલીએ અને દરેક વસ્તુ બીજી સાથે અણધાર્યો સંબંધ રચે.
હા, આ રચના પોતે જ વિભાજન, સ્મૃતિ, પ્રવાસ જેવા વિષયોને દર્શાવે છે. જાણે કહેતી હોય કે સમજણ સીધા રસ્તે નથી મળતી.
અને કથનનો દૃષ્ટિકોણ પણ બદલાયા કરે છે. ક્યારેક પેલી અનામી કથાકાર પોતે બોલે છે, પોતાના અનુભવો.
અને ક્યારેક આપણે કુનિકી કે લુડવિકાની વાર્તા ત્રીજા પુરુષમાં વાંચીએ છીએ, વ્યક્તિગત અને સાર્વત્રિક વચ્ચે.
હા, એને પુરાતત્વીય કથન પણ કહી શકાય. જાણે ઇતિહાસના અને વર્તમાનના થર ખોદીને જોડાણો શોધી રહ્યા હોય.
અને પ્રતીકો પણ કેટલા સરસ વાપર્યા છે. નકશા, એટલાસ, જાણે દુનિયાને સમજવાનો, વ્યવસ્થિત કરવાનો પ્રયાસ.
એરપોર્ટ, હોટેલ્સ, એ બિન સ્થળો, આધુનિક અસ્થિરતા, ચોપિનનું હૃદય, રૂસના નમૂના, સ્મૃતિ, ઓળખ, સમયને પકડવાનો પ્રયાસ.
અને શરીર રચનાના ચિત્રો, આપણી અંદરની ભૂગોળને સમજવાની મથામણ.
હા, આપણે વાર્તાઓ અને શૈલીની વાત કરી, હવે મુખ્ય વિષયો પર ફરી એક નજર કરીએ. પહેલું તો ગતિશીલતા અને પ્રવાસ.
હા, ગતિ અહીં ખાલી હલનચલન નથી, અસ્તિત્વની રીત છે, પેલી મીઠાના સ્તંભ જેવી જડતાની વિરુદ્ધ. પણ શું એ હંમેશા સારી જ છે?
એ જ તો પ્રશ્ન છે. ટોકારઝુક આધુનિક વિચરતી જીવનને બિરદાવે છે, પણ એની કિંમત પણ બતાવે છે. કુનિકી માટે ગતિ આઘાત બની જાય છે. કથાકાર પોતે પણ સ્વીકારે છે કે સંબંધો ટકાવવા અઘરા બને છે, એટલે એ ગતિને આદર્શ નથી બનાવતી, પણ એની જટિલતા સ્વીકારે છે.
બીજો મોટો વિષય છે શરીર, આત્માનું ઘર, ઓળખનું કેન્દ્ર, પણ સાથે એક ભૌતિક પદાર્થ પણ, જેના પર પ્રયોગ થાય, જેને સાચવી રખાય.
વરેયન, રૂષ, ચોપિન, સોલેમાન, બધા શરીર સાથેના આપણા વિચિત્ર સંબંધો બતાવે છે. પેલું વાક્ય છે ને, શરીર આપણું પ્રથમ ઘર છે અને આપણે આખું જીવન તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરીએ છીએ. કેટલું સાચું.
ત્રીજું, જ્ઞાન અને વાર્તા કથન.
હા, કથાકાર વાર્તાઓ ભીગી કરે છે, અને પુસ્તક કહે છે કે સાચું જ્ઞાન હંમેશા તર્કબદ્ધ નથી હોતું. કુનિકીની જેમ જીવનમાં રહસ્ય, અસ્પષ્ટતા સ્વીકારવી પડે છે. જ્ઞાન ઘણીવાર વાર્તાઓ અને અનુભવોના જોડાણથી મળે છે, ખાલી તથ્યોથી નહીં.
અને આ બધા સાથે સમય, ઇતિહાસ જોડાયેલા છે. નવલકથા સદીઓ વચ્ચે કૂદકા મારે છે, ભૂતકાળ હંમેશા હાજર છે.
ચોક્કસ. અને સીમાઓ, રાષ્ટ્રીય સરહદો, જીવન, મૃત્યુ, સ્વસ્થ, અસ્વસ્થ, ત્વચા, પાત્રો, આ બધી સીમાઓ ઓળંગે છે. કદાચ સાચું જ્ઞાન આવી સીમાઓ પર જ મળે છે.
અને છેલ્લે, એકલતા અને જોડાણ. શું ગતિ આપણને એકલા પાડે છે કે નવા જોડાણો આપે છે? અને લિંગ અને સ્વતંત્રતાનો મુદ્દો પણ છે, ખાસ કરીને સ્ત્રી પ્રવાસીઓ માટે.
હા, કથાકાર જાગોડા, એમના માટે પ્રવાસ મુક્તિ છે, પણ નવા જોખમો પણ છે. એટલે આ પુસ્તક વાંચવું એ એક અનુભવ છે, બૌદ્ધિક રીતે પડકારજનક, ક્યારેક ભાવનાત્મક રીતે અસ્વસ્થ કરનારું.
શરૂઆતમાં ટુકડાઓ વિખરાયેલા લાગે, પણ ધીરે ધીરે
જોડાણો દેખાય, પેટર્ન સમજાય, અને પછી એક ઊંડી સમજણ આવે. એ બહુસ્તરીય વાચન માંગી લે છે.
હા, અને એની ભાવનાત્મક અસર પણ જુદી જુદી છે. ક્યાંક ઇતિહાસનો ભાર અને ઉદાસી છે, જેમ કે જોસેફાઇનની વાર્તામાં. ક્યાંક કુનિકી જેવો મનોવૈજ્ઞાનિક તણાવ.
અને કથાકારના અવાજમાં એક શાંત જિજ્ઞાસા, ક્યારેક રમૂજ, એ આપણને વિચારતા કરી મૂકે છે, આપણી ધારણાઓને પડકારે છે.
જાણે આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિ થોડી વિશાળ થઈ જાય.
બિલકુલ. એની છાપ એ રહી જાય છે કે આ દુનિયા જે આપણને વિખરાયેલી લાગે છે, તે ખરેખર અંદરથી જોડાયેલી છે, રહસ્યમય રીતે.
તે આપણને આપણા શરીર, ઘર, ગતિ વિશે ફરી વિચારવા પ્રેરે છે. આપણી રોજિંદી મુસાફરીને પણ એક નવો અર્થ આપે છે.
તે અસ્થિરતાને સ્વીકારવાનું કહે છે. કદાચ એમાં જ ડહપણ છે. પહેલો વિચાર કે દરેક મુસાફરીની શરૂઆત એક નુકસાન સાથે થાય છે, કંઈક છોડવું પડે છે આગળ વધવા માટે.
હા, એ જીવન જીવવાની અને દુનિયાને જોવાની નવી શક્યતાઓ ખોલે છે.
ટૂંકમાં, આ નવલકથા શીખવે છે કે આપણા આધુનિક ખંડિત વિશ્વમાં અર્થ ફક્ત મુકામમાં નથી, પણ કદાચ મુસાફરીમાં જ છે, એની પ્રક્રિયામાં, એની જટિલતામાં.
અને એટલે જ તે આજે પણ એટલી મહત્વની છે, કારણ કે તે માણસની અંદર રહેલી અશાંતિ, જિજ્ઞાસા, જોડાણ શોધવાની વૃત્તિ, જે સમય અને સ્થળથી પર છે, તેને ઓળખે છે અને ઉજાગર કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.